posita. जय जिनेन्द्र श्री पार्थचंद जी कृत सत्ता स्वरूप एमा आपने 25वां पाने फूटनोट में आया छे। काले आपने शू कहू थू प्रश्नकार नो प्रश्न शू हतो के तमे जेने जिनदेव मानो छो एनामां ज्ञान पूरू छे अने अन्यने नथी एम केम खबर पड़े એમનું બધું સાચું છે ને એ બધા વિકરાત કરો લેવા બધા કેમ કરો, તો એના માટે પહેલું તો શું વાત કરી ભાગચંદજી? શરૂઆત એનાથી કરી, અમે નિરપેક્ષ થઈને વાત કરીએ છીએ. એવું નથી અમારા ભગવાન છે એટલે અમે એને વધારે કરીને કહેશું, બીજાની હિંમતા કહેશું, એવું નથી. શું છે? નિરપેક્ષપણું, અને જ્યાં નિરપેક્ષપણું હશે ત્યાં સત્યતા હશે. અને નિરપેક્ષપણું ક્યાં હશે? પક્ષપાતપણું ક્યાં હશે? જે કોઈ કાંક્ષા નથી, જ્યાં રાગ દ્વેષ મોહ નથી, એમાં માટે નિયમ સારની પાંચમી ગાથામાં આપતની વ્યાખ્યા શું કરી? જે શંકા આદિ દોષોથી રહી છે, જેને મોહ આદિ નથી, શંકા આદિ નથી, એનામાં પક્ષપાત નથી, અને તો પછી કેવા છે? આપત. આપત એટલે શું? એના ઉપર વિશ્વાસ મૂકવા યોગ્ય છે. એ વિશ્વસનીય છે, એ કહેશે બધું સત્ય જ કહેશે, કારણ કે એના કોઈના પ્રત્યે રાગ દ્વેષ મોહ એ નથી, શંકા આદિ નથી કે જેથી વિપરીત કહી શકાય. તો એ અહીંયા એ કહે છે કે અમે નિરપેક્ષ થઈ કહીએ છીએ. નિરપેક્ષ થઈને એટલે કે કોઈ પક્ષપાતથી નથી કહેતા. અને હવે કહે છે કે સર્વજ્ઞ વિતરાગ કહેવાશે, કે જેમના વચનમાં શું છે? પ્રત્યક્ષ પ્રમાણથી, અનુમાન પ્રમાણથી કે આગમ પ્રમાણથી, ત્રણ અને ચોથું ન્યાયરૂપ લૌકિક સ્વવચનથી વિરોધ નથી. જેમાં આ એવા એ જિનેન્દ્ર દેવ છે, માટી કેવા છે? સર્વજ્ઞ પણ છે અને પૂર્ણપણે રાખતી રહે જોવાથી વિચાર. તેનો અર્થ એ છે, ફૂટનોટમાં લખેલો છે કે કોને પ્રમાણ કેટલા ભેદ છે એની વ્યાખ્યા શું છે. તો પ્રમાણની યાદ કરે છે, સાચા જ્ઞાનને પ્રમાણ કહે છે. આમ છે ને, પ્રમાણનો અર્થ શું આવે? પ્રમાણનો અર્થ આમ શબ્દથી, શબ્દથી પ્ર એટલે વિશેષે અને માણ એટલે માપ. વિશેષે એટલે સર્વાંગે કરીને, પ્રમાણ પ્ર વિશેષે કરીને, માણ એટલે માપ, આખા પદાર્થનું પૂર્ણપણે એ માપ કરી લેવું. નહીમાં શું થાય છે? એક પડખાનું જ્ઞાન થાય, સર્વાંગે જ્ઞાન નથી થતું. જયારે પ્રમાણ જ્ઞાન જેને આપણે કહીએ, ભાવશ્રુત જ્ઞાન જે કહીએ, એ કેવું છે? સર્વાંગે બધી અપેક્ષાએ એ વાક્ય છે. એ પ્રમાણ સામાન્ય જ્ઞાન માટેનો અર્થ કર્યો છે. સાચા જ્ઞાનને પ્રમાણ કહે છે. હવે એમાં ભેદ દેખાડે છે, પ્રત્યક્ષ પ્રમાણ, જેનો અર્થ જે પદાર્થને સ્પષ્ટ જાણે તે, અને વિસદમ પ્રત્યક્ષમ, એ સંસ્કૃતમાં એની વ્યાખ્યા છે. પ્રત્યક્ષની વિસદમ, વિસદમ એનું નામ પ્રત્યક્ષ હોય. અને એક વિસદ કયો હોય? હંમેશા નિયમથી શું હોય? પ્રત્યક્ષ શું હોય? વેદન હંમેશા પ્રત્યક્ષ હોય. વેદન ક્યારેય કોઈને પૂછવા જવું પડે એવું હોતું નથી, અને પૂછવા જવું પડે તો એ વેદન, અને એ જ વેદન પ્રત્યક્ષ એને અનુભવ આપે કહીએ છીએ. એની આ વેદનની અપેક્ષા, અને વેદન પૂર્વક એ જ્ઞાનનું તો વેદન પ્રત્યક્ષ કહેવાય. કોઈ વસ્તુને ચાખી કડવી લાગી તો શું કહેશું આપણે? કે એનું સ્વરૂપ કડવું છે. તો એ શેનાથી આપણે નક્કી કર્યું? વેદનથી. તો તેનું નામ શું કહેવાય? વેદન પ્રત્યક્ષ કહેવાય.
નામ સર્વાંગ એ પ્રત્યક્ષ કોને કહેવાય? કોને એટલે કેવડ નામ ને કહીએ, પણ કેવી રીતે કહીએ કે ખાલી વેદન થી નહીં, એના પ્રદેશ થી, ક્ષેત્ર થી, આકાર થી, એના પરિણામો થી, ગુણો થી, બધી રીતે, તો તેનું નામ શું કહેવાય? સર્વાંગે, બધી જ રીતે. છદમસ્ત દશામાં જ્યાં અલ્પ જ્ઞાન છે ત્યાં કેવું હોય છે? કેવળ જેવું એ સર્વાંગી જ્ઞાન નથી હોતું, કે ક્ષેત્ર પ્રદેશો જાણે, એના ગુણોને જાણે, પર્યાય વિભાગ એક એક પર્યાય, એવું નથી. તેને કેવું છે? વેદન થી નક્કી કરે. તો અને એ વેદન કેવું હોય છે? પ્રત્યક્ષ. માટે નામ શું કહેવાય? વેદન પ્રત્યક્ષ થઈ શકે. તો અહીંયા કલા તો જ્ઞાન ની વાત છે પ્રત્યક્ષમાં. તો આ બધી વ્યાખ્યાઓ બધી જૈન દશામાં બહુ ડિટેલિંગમાં, અને બધી ખબર નહીં બીજામાં તો આવું બધું ઊંડાણ હોય કે ન હોય બધું. ને આ તે સામાન્ય પડે, શું જાય આમ સામાન્ય પડે, ભગવાનની ભક્તિ કરું તમારું કલ્યાણ, વાત બીજું કઈ ઊંડાણમાં હો. આવે બધું હવે પ્રત્યક્ષ ને પરોક્ષ ને શું બધું અમારે કામ છે? અમારે તો શું છે? ભગવાનને ભજો ને ભગવાન આશીર્વાદ લઈને હવે વૈકુંઠમાં સુખી ભગવાન કરી દેશે. ન કઈ શું કહે, બોજો ને ઉપાધિ ને કઈ, આ તમે બધા લઈને બેઠા છે, આવું બધું શું છે બધું? અહીંયા કહે છે કે આખું એક પ્રત્યક્ષ પ્રમાણ, સાચા જ્ઞાન ને પ્રમાણ કે, અને એનો એક ભેદ પ્રત્યક્ષ પ્રમાણ. જે પદાર્થને સ્પષ્ટ જાણે, જો ફરીથી આપણે અત્યારના ચશ્મા આવ્યા આપણી જવાન એમ ને, પણ જેને ચશ્માનો એ બધું એકદમ સ્પષ્ટ જાણે ને, હા ક્લિયર ને, જેને ચશ્મા ન હોય એ બહુ ક્લિયર જો ને, આપણને તો ચશ્મા આવ્યા એટલે આપણે જરા તકલીફ પડે. જેને ચશ્મા તો કેવું છે અત્યારની વાત છે, તમે છે ને ભવિષ્યની એની વાત ને, અત્યારના જેને ચોખ્ખી આંખ છે, મોતે ઉતારી લીધો ડોક્ટર પાસે કે ના હવે મને તો બધું કેવું દેખાય છે? ચોખ્ખું દેખાય છે. તે તો બરોબર ને, પ્રત્યક્ષ ને નહીં, ન નાખાવે, ચલો ન નાખા. અરે ભાઈ, જ્ઞાન માટે, રંગના જ્ઞાન માટે તમે ચક્ષુ ઇન્દ્રિયથી કામ કરે છે, તો એનો અર્થ કે ફરજ થઈ ગયો. અને એટલા માટે કહેવાય ને, મીડિયા જ્યાં પ્રસંગ ચાલે છે, અહીંયા આપણને કોનાથી ખબર પડે છે? મીડિયા એટલે ટીવી થી ખબર પડે, છાપા થી ખબર પડે, તો એનું નામ શું કહેવાય? પરસ કહેવાય. એમ અહીંયા આપણને જે રંગનું જ્ઞાન થાય, શબ્દનું જ્ઞાન થાય, ગંધનું, રસનું, ઠંડુ ગરમ, નહીં આપણે વસ્તુને અડીએ છીએ તો સીધું ઠંડુ ગરમ જ્ઞાન થાય છે ને, બરોબર ને? રફ છે કે સ્મૂથ છે બધું તેનાથી વસ્તુને અડીએ છીએ તો ધીરે ધીરે નહીં, એડા વગર કહી દે કે આ રફ છે કે સ્મૂથ છે. હા તો કહી દે, એટલે જ તો જ્ઞાન કહી દે. કેવી રીતે ખબર પડે? એડા વગર ઠંડુ છે, ગરમ, હલકું, ભારે, પરમાણુ હલકું હોય કે ભારે? આપણે હલકું હોય એટલે લાઇટ હોય, વેઇટ હોય કે આમ હેવી હોય? ઓછું હોત કેવું હોય પરમાણુ, કેવું હલકું ભારે? હલકું ભારે એ બધી કમ્પેરિટિવ છે, તમે કેવી રીતે કયો, પોતાને એકલાને કયો કે કોઈના સંગમાં, કે પ્રકાર છે. ચાલો આત્મા કેવો હોય, હલકો કે ભારે? એટલે બહુ હલકો હોય ને, આમ આવું પાડીએ તો કઈ ભાર ન લાગે. હા મેં એટલે વેરી ગુડ, અને એટલા માટે તો એ બહુ હલકો છે, કારણ કે એટલું આપણી પાસે મશીન જ નથી કે એનું વેઇટ કરી શકીએ. એટલે કેવો છે આત્મા? કેવો? સૌથી લાઇટ છે ને, અને એટલે માટે અહીંથી સીધો ઉપર વયા જાય, સીધો થાય તો ઉપર સીધા વયા જાય. આ બધું ઉદગલ સાપેક્ષતાના બધા એ. અહીંયા તો કે છે ફરીથી, હું અડું તો હલકું, ભારે, ઠંડુ, ગરમ, એ તો બરોબર, એ પ્રત્યક્ષ જ પરોક્ષ. હું અડું તો આ કોઈ આ ન્યાયોદિત તો પોચવાની તાકાતી નથી. અરે ભાઈ, હું નહીં, આ આંગળા પણ એને અડતા નથી, તો ક્યાં આખી વાત ક્યાં છે ને ક્યાં? અને આડીએ તો જ ખબર પડે, તો બંને પોતાના ઇન્દ્રિય વિપરીત જ્ઞાન, ઇન્દ્રિય જ્ઞાનથી અનુમાન જ્ઞાનથી માની લીધું હું એડો છું. જૈન દર્શન કે છે એડો એનું નામ કહેવાય, એ રૂપે તન્મય થવું પડે. અને તો શું છે, નિકટતા કહે છે, ક્ષેત્ર નિકટતા છે પણ એક રૂપતા નથી, અને એક રૂપતા નથી તો અડતો નથી. થોડી શું કહેવાય, કસરત કરવી પડશે. ફિઝિકલ તો કરીએ છીએ, આ બધી કેવી છે, મેન્ટલ એક્સરસાઇઝ તો કરવી પડશે. આમ ને આમ બધું એ ચાલી જાય. તો અહીંયા કે જે પદાર્થને સ્પષ્ટ જાણે, સ્પષ્ટ જાણે, આપણે હાથની રેખા કેવી રીતે જાણીએ, સીધી સ્પષ્ટ જાણીએ ને, આમ બધી આપણને ખબર પડે ને. હા, આમ ચોખ્ખી જાણીએ છીએ ને હાથની રેખા. આમ કદાચ દૂરનું તો ખાલી વાર લાગે, આમ જરા ચશ્મા બરોબર હોય ન હોય, બધું આમ બરોબર હોય, પણ હાથની રેખા તો કેવી રીતે જાણીએ છીએ. વચ્ચે કોઈ પણ ઇન્દ્રિય માધ્યમ લીધું, નિમિત્ત રૂપે મન પણ લીધું, તો એ પરોક્ષ જ્ઞાન છે. તો જે પદાર્થ સ્પષ્ટ, સ્પષ્ટ એટલે કોઈના સંબંધ વિના, માધ્યમ વગર એ જાણે, તેનું નામ શું છે, વિસદમ પ્રત્યક્ષમ, જેમાં કોઈના વચ્ચે માધ્યમ ન હોય તે સ્પષ્ટ જ્ઞાન છે અને તે પ્રત્યક્ષ પ્રમાણ છે. આવે એટલે એના નિમિત્તે કામ કરે તો એમ, ત્યાં આવે એટલે એમાં તો હોય, વચ્ચે આ બે વચ્ચે કોઈ દિવાલ ઉભી હોય એ નથી, પણ જ્ઞાન કે, અને એ રીતે પહેલે એક વિચાર, પ્રત્યક્ષ પરોક્ષ આપણને અત્યારના, ચાલો જીનવાણી સમયસાર ગુરુદેવ ચાલે છે ને અત્યારના, આપણા હાથમાં સામે સમયસાર જીનવાણી હોય આપણી સામે, તો એ પ્રત્યક્ષ કે પરોક્ષ, સામે સમયસાર, એક મિનિટ ધીરે ધીરે પછી જવાબ, પેલા આપણી સામે સમયસાર છે જીનવાણી, ગુરુદેશનું પ્રવચન ચાલે, આપણે વાંચીએ છીએ, તો નિયમસાર નું પૂછતો નથી, પ્રવચન સાર નથી, નિયમ સમયસાર અત્યારના પ્રત્યક્ષ કે પરોક્ષ, સામે છે તોય એક્ઝેક્ટ સામે છે, વર્ડ ટુ વર્ડ, એ ધીરે 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 વર્ડ ટુ વર્ડ આપણે ગુરુદેવ નું પ્રવચન વાંચીએ છીએ, સાંભળી તો છે તે પ્રત્યક્ષ કે પરોક્ષ. ઇન્દ્રિયના નિમિત્ત એક ધીરે, ઇન્દ્રિયના નિમિત્તે સમયસાર જણાય છે, માટે સમયસાર કેવું છે, પરોક્ષ. ફરીથી પ્રશ્ન બહુ સિમ્પલ છે, એમાં કઈ બહુ મૂંઝાવું નહીં, આટલું બધું ડિટેલમાં તો કહી દીધો. હવે સમયસાર પ્રત્યક્ષ છે કે પરોક્ષ, આમાં કઈ બધા બે ત્રણ જવાબ. આ બહુ જ પહેલું તો એ લેવું, જ્ઞેય પ્રત્યક્ષ પરોક્ષ ન હોય, જો જ્ઞેય પોતાથી પ્રત્યક્ષ પરોક્ષ હોય તો શું થશે, તો કેવળીને પરોક્ષ રહેવું જોઈએ, અને બધા એકેન્દ્રીને પણ પ્રત્યક્ષ જ્ઞાનમાં થયું. પ્રત્યક્ષ અને પરોક્ષ શું છે, જ્ઞાન કઈ રીતે જાણે છે એ પદ્ધતિ નહીં, એક રીત નહીં, એ જ્ઞાનના પ્રકારમાં આવે છે. જેમ ઓલું આવતું ને ડાયરેક્ટ સ્પીચ ને ઇનડાયરેક્ટ સ્પીચ, આવ્યું ઇંગ્લિશમાં, આજે જ ને આવ્યા, ડાયરેક્ટ નહીં આવતું હતું ને, કાંઈ કાંઈ જયારે પણ એમ તો રોટલી મેં ખાધી કે મારા વાડે ખવાણી, એ રોટલીમાં પ્રત્યક્ષ કે પરોક્ષ, ડાયરેક્ટ કે ઇનડાયરેક્ટ રોટલી, કે ડાયરેક્ટ ક્યાં એમાં લગાડ્યું, હું કઈ રીતે ખાવાની ક્રિયાને વર્ણન કરું છું એ વાણીમાં, એ ડાયરેક્ટ ઇનડાયરેક્ટ આવે, એટલે તો શબ્દ લેખો છે, સ્પીચ ના છે એમ, એ રીતે પ્રમાણ ના છે, એમ બદલે નાખી દઈએ છે, માં નહીં માને ખબર નહીં બધું, આ નિશ્ચય વ્યવહાર છે, માં છે અને આપણે શેમાં નાખી દઈએ છીએ, પદાર્થમાં. કુંભારે કરેલો ઘડો વ્યવહાર ઘડો છે, અને માટીએ કરેલો ઘડો નિશ્ચય ઘડો છે, કેમ બે નથી, નિશ્ચય વ્યવહાર છે ને, તો એક વ્યવહાર ઘડો કયો, હા ભલે એમાં પાણી ન ભરાય પણ વ્યવહાર ઘડો છે ને, જીવન સારું છે ભાઈ, વ્યવહાર ઘડાની અંદર પાણી ન ભરાય, નિશ્ચય ઘડાની અંદર પાણી, એવું જ કીધું ને, શેના પાડ ન પડે, બે તો પડ્યા છે નિશ્ચય વ્યવહાર, બે પાડ તો પડ્યા, અચ્છા બીજો એક્ઝામ્પલ લઈ, ચાલો બીજો કયો લેશું, બીજો કયો એક્ઝામ્પલ લેશું, ઘી ઓલો લઈએ, હીરાની ડબ્બી એ કેવો છે, વ્યવહાર ડબ્બી છે, અને મખમલની ડબ્બી એ નિશ્ચય ડબ્બી છે. તો હમણાં કીધું ગળામ ન બાતો એટલે હીરાની ડબ્બી નિશ્ચય ડબ્બી છે કે વ્યવહાર, પ્રશ્ન એ છે. આપણે કેવું કહીએ છીએ નિશ્ચય, આપણે પ્રશ્ન એ છે એ ડબ્બી ને શું, એવું બધું ન આવડે અહીંયા. આપણે એ ડબ્બીને નિશ્ચય ઘડી કે ડબ્બી કહેશું કે વ્યવહાર, જ્યારે એની અંદર હીરો આવી જાય ત્યારે નિશ્ચયની ડબ્બી થઈ જાય, અને જેમાં હીરો કાઢીએ ત્યારે એ વ્યવહાર નીકળી જાય. આ બધું બહુ જ ક્લિયર કટ હોવું જોઈએ. નિશ્ચય વ્યવહાર એ વસ્તુને સમજાવવા માટેની કથન પદ્ધતિ છે, અને જાણવા માટેની જ્ઞાન પદ્ધતિ. આ બધું એમ લાગે કે આ બધું ક્યાં ઊંડું ઊંડું કરીને હતા, શોર્ટકટ ધર્મનો થઈ ગયો ને આ બધી માથાકૂટ. માંડ માંડ હજી ક્યાં પહોંચ્યા હતા, નિશ્ચય વ્યવહારમાં. પાછું એમાં એમ શીખવું કે ભાઈ એ પદાર્થમાં ન હોય, એ તો કથન પદ્ધતિ જ્ઞાન હોય. માંડ માંડ અહીંયા સુધી પહોંચ્યા હોય, પ્રત્યક્ષ પ્રમાણ અને પરોક્ષ એમાં પાછું એ પદાર્થમાં ન હોય. નામ એટલા માટે આખું નામ પ્રત્યક્ષ નહીં લખ્યું કે પ્રત્યક્ષ પ્રમાણ લખ્યું. તો કોના ભેદ છે, જ્ઞાન ના છે. જ્ઞાન કઈ રીતે જાણે છે, અને એ રીતે એક સરસ છે પ્રવચન સારની આળત જ ગાથા, કદાચ હવે બધું કે ક્યાં બધું તમને કઈ નહીં. એમાં એક સરસ આચાર્ય કુંકુના આચાર્ય અમૃતચંદ્ર કે જ્ઞાનનું સામર્થ્ય શું, કે ભૂત અને ભવિષ્યની પર્યાય વર્તમાન કેવી છે, અવ્યક્ત છે, વ્યક્ત રૂપે નથી. અવ્યક્ત ભૂત ભવિષ્યની પર્યાયને પણ વ્યક્ત રૂપે જો જાણે તો પછી વ્યક્ત ભગવાન આત્માને વ્યક્ત પણ કેમ આવા સિદ્ધાંત રૂપે ગુરુદેવ આવો સિદ્ધાંત કાઢ્યો. જ્ઞાનની તાકાત કેવી છે, કે નિકટવર્તી જ્ઞેયોને જાણે કે દૂરવર્તીને જાણે, એવી રીતે વર્તમાન વર્તતાને જાણે કે ભૂત ભવિષ્યનાને જાણે. જ્ઞાનના સામર્થ્યને માટે તમે ક્ષેત્રથી અથવા તો કાળથી પહેલા ને પછી એવા ભેદ જ નહીં પાડતા. તો એ જ્ઞાનનું સામર્થ્ય કેવું છે, કે ભૂત અને ભવિષ્યની પર્યાયો વર્તમાન અવિધિમાન, એમાં શબ્દ છે એ નહીં તો નેચરલ છે ને. ભૂત અને ભવિષ્યની પર્યાય કેવી છે, અવિદ્યમાન. અવિદ્યમાન એટલે વર્તમાનની જેમ પ્રગટરૂપ નથી, એ કેવી છે, યોગ્યતા રૂપે છે. અને છતાં જ્ઞાન એને કેવી રીતે જાણે, અવિદ્યમાન ને વિદ્યમાન વચ્ચે જ્ઞાન જાણે. તો હું ચૈતન્ય જ્ઞાયક શ્રીકાળી પરમ પ્રાણામિક ભાવ પંચમ ભાવ તો કેવો છું, વિદ્યમાન છે. તો વિદ્યમાન શ્રીકાળી વિદ્યમાન વિદ્યમાન તો કેવું જાણે. આપણને એમ લાગે કે આવું એક કોઈ દી વિચારધારા એક શબ્દ ઉપરથી આખી લે, તો અહીંયા આખી જ્ઞાનનું સામર્થ્ય શું છે, ક્ષેત્રથી નિકટ હો કે દૂર હો, કાળથી વર્તમાનો કે બુદ્ધ ભવિષ્ય હો, જ્ઞાનના સામર્થ્યને જાણવાના સામર્થ્યને કોઈ રોકી શકે એમ નથી. અને એની માટે શક્તિ કઈ આવી હતી, અસંકુચિત વિકાસ હતો. ક્ષેત્ર અને કાળની મર્યાદા જેને ન લાગુ પડે એવું સામર્થ્ય ભરેલું એ આપણામાં, જે જે ગુણની વાત જ્ઞાનથી સહેલાથી સમજાઈ શકાય. તો ફરીથી આ પ્રત્યક્ષ અને પરોક્ષ કોના ભેદ છે, જ્ઞાનમાં પણ કેવી રીતે જાણવાની એની સિસ્ટમ છે, પદ્ધતિ છે એ ઉપરથી એ છે. ને પછી એ ઉપચારથી તમે કહો, સામ વ્યવહારિક પ્રત્યક્ષ જે છે ને, મારી સામે જ હતું એમ, મારે આ એ રીતે એક શું છે એમ નાખ્યું હતું. એટલા માટે સામ વ્યવહારિક એટલે લોકોની કહેવાની એક પદ્ધતિ છે. બાકી તો પ્રત્યક્ષ અને પરોક્ષ એ કોઈ જ્ઞેયના ભેદ એ નથી. જ્ઞેયના ભેદ ક્યાં છે, બે, અનુકૂળ અને પ્રતિકૂળ. જ્ઞેયના ભેદ ક્યાં છે, બે, ના સતુજ ને તો બધા પેલા નહીં ના આવે વ્યવહાર નહીં. હા એટલે બે જ્ઞેયોના ભેદ છે ને. પછી એ સિવાય બીજા એટલે સારા ને ખરાબ, ઈષ્ટ ને અનિષ્ટ, બરોબર ને, ભેદ નથી, એવા ભેદ નથી. તો બધા સરખા, ઘરમાં અહીંયા કાંટા પડ્યા હોય કે ફૂલ ગુલાબ પડ્યા હોય તો બે સરખા, બે સરખા બોલવું બહુ સહેલું છે, પછી એવું થશે કે એમાં ફરક તો છે ને? હા, એના વેદન થી જો કાંટા હશે તો વેદન એને દુઃખ નું થશે, અને ફૂલ નું વેદન હશે, ફૂલ હશે તો એનું વેદન શેનું હશે? સુખ નું હશે. આ બધા છે ને બહુ જ એવા શું છે, શું કહેવાય, બોટમ લાઈન પ્રિન્સિપલ, એમાં જરા પણ શું કહેવાય, ઓછી વધતી ન હોય. એટલું જડબે થાક આમ બેસી જવા જાય, આમ બારમાં જેમ કોઈ સાકર શબ્દ આવ્યો તો આમ કેમ માઇન્ડમાં તરત જ ગળક પણ આવી જાય છે. આ એવા સિદ્ધાંતો આ થોડાક પણ બેસશે તો આ જૈન દર્શન જેવું કોઈ સહેલું કોઈ નહીં, પણ સત્ય સહેલું હોય, અમે સમજવું જરાય અઘરું નથી, પણ એના પ્રિન્સિપલ સુધી જેમ એલ્જેબ્રા શીખવું છે અને એના ફોર્મ્યુલા હોય છે ને, એ બધી ન યાદ હોય તો ન આવડે, તો એ પ્લસ બી બ્રેકેટ સ્ક્વેર આવે ને, એલ્જેબ્રા નહીં આવી ગયું. હા, કાંઈ એટલે એ જ્યાં પણ એની ફોર્મ્યુલા જો યાદ હોય તો બહુ ઇઝી છે એના માટે. એ રીતે એમ અહીંયા પણ અહીંયા પેલું આનું કહેવું સ્પષ્ટ પ્રમાણ એટલે શું, વિષદ સ્પષ્ટ કે જ્ઞાન, જે પદાર્થને સ્પષ્ટ જાણે, સ્પષ્ટ જ્ઞાન તે પ્રત્યક્ષ પ્રમાણ છે. પછી અનુમાન પ્રમાણ, સાધનાત્ સાધ્ય વિજ્ઞાનમ અનુમાનમ, આ બધા સંસ્કૃતમાં છે, પછીનું ગુજરાતી. સાધનાત સાધ્ય વિજ્ઞાનમ અનુમાનમ શું છે? સાધનાત સાધ્ય છે,
સાધન એટલે
જ્ઞાન થી જે વસ્તુનો તમે જ્ઞાન કેવી રીતે કરો છો? અનુમાનથી. કોક નામ અહીંયા અનુમાનમાં અહીંયા મનથી, ઓલું તમે વિગર સીધું કરતા હતા. સાધનાત જે સાધનથી, જો કોઈ સાધનથી તમે સાધ્ય, સાધ્ય એટલે વસ્તુ, આમ સાધ્ય નહીં તો શું છે, મોક્ષ સિદ્ધ થાય સાથે એ વાતમાં નહીં, કે એનો જે વિષય, જે સાધનથી અથવા જે નાથી જે જ્ઞાનથી એનો વિષય, એનો સાધ્ય તમે એનું જ્ઞાન કરો છો, એ કેવી રીતે થાય છે? કોઈ નિમિત્તે, તો એનું નામ અનુમાન અહીંયા મનથી. સાધન હેતુથી, સાધન એટલે હેતુથી, સાધ્ય એટલે સિદ્ધ કરવા યોગ્ય વસ્તુ, જાણવા યોગ્ય વસ્તુ નું જ્ઞાન થવું તેને અનુમાન પ્રમાણ કહે છે. કોઈ પણ સાધનથી, વચ્ચે મીડિયા આવી ગયું, કોઈ પણ હેતુ સાધનથી, અહીંયા અનુમાનમાં કોણ છે? મન છે. તો એ આમ તો ઇન્દ્રિયથી જાણીએ, પણ અહીંયા તો અનુમાનમાં મન છે. તો એ હેતુ સાધનથી, સાધ્ય એટલે સિદ્ધ કરવા વસ્તુનું જ્ઞાન થવું તેનું નામ શું કહેવાય? અનુમાન પ્રમાણ કહેવામાં આવશે. અને અનુમાન પ્રમાણ કેવું હોય? અનુમાન જ્ઞાન સાચું હોય છે, સાચું પણ હોય ખોટું, આપણું પ્રયોજન સિદ્ધ નથી માટે એનો નિષેધ જુદી વાત છે. અનુમાન જ્ઞાન થી જે પ્રત્યક્ષ જ્ઞાનમાં વેદન આવે છે એમ વેદન નથી આવતું, એટલે આપણા પ્રયોજનની સિદ્ધિ નથી. બાકી અનુમાન જ્ઞાન ધુમાડો જોયો તો ત્યાં અગ્નિ છે, સાચું છે અનુમાન. એવી જ રીતે અનુભવ પહેલા છું એક શુદ્ધ મમત્વહીન હું જ્ઞાન દર્શન કોણ, એ કેવું જ્ઞાન છે? પ્રત્યક્ષ છે કે પરોક્ષ છે? કેમ કેમ મનના સંબંધે છે, વસ્તુ વિચારની ભૂમિકા, તો વસ્તુની વિચારે છે કોણ નિમિત્ત બને છે? મન બને છે, અને તેથી શું થયું? એ અનુમાન. તો એ વાત સાચી છે કે નહીં? સાચી છે, તેનો નિષેધ કામ કરે. આહાર એ આમ તો એ હું શુદ્ધ છું, બુદ્ધ છું, પૂર્ણ છું, અખંડ છું, જ્ઞાન દર્શન, એ તમે કયો સાચું જ્ઞાન છે? તમે નિષેધ કામ કરો કે ભાઈ એ રીતે યથાર્થ છે. અને એટલા માટે ચૌદમી ગાથા સમયસર કે જો કે બહુ ચુમ્મોતેર સુધી પહોંચી ગયા, એમાં કેટલા બોલ છે? પાંચ. એમાં કોને ભૂતાર્થ કીધો? બધ સ્પષ્ટ ને ભૂતાર્થ કીધો કે અબદ્ધ સ્પષ્ટ ને ભૂતાર્થ? તમારું છે ને આ રીતે અમે નહીં, દહીં દૂધમાં પગલા બે માં કે ભાઈ તો બે બે ભૂતાર્થ હતા, તો બે જુદા ઉપરાંત કે ભાઈ બે ભૂતા પોતપોતાની દ્રષ્ટિ, હવે તારે પ્રયોજન શું છે પછી સુધી વાત કેમ નહીં? કેળું લાવે છે બજારમાંથી તો છાલવાળું બધું જ આવશે, એમાં કાંઈ એમ નહીં કહેતા કે ના છાલ નથી એમાં, પણ હવે ખાવાની જ્યાં વાત આવે ત્યારે પછી તને છૂટશે કે એ છાલને કેળું ખવાય કહેવાય નહીં, કારણ કે ખાવાય ગયું નથી. તર્ક ન લગાડો તમે, શું કહે છાલની પણ શાક કરી એવા તર્ક નહીં, દ્રષ્ટાંતમાં તો કોઈ દી તર્ક નહીં લગાડો, એમાં ભાવ પકડી લેવો. તો અહીંયા ફરીથી કે અહીંયા અનુમાન જ્ઞાન છે, કેવું છે, સાચું છે કે ખોટું? સાચું છે ખોટું બે હોય શકે છે. બારમાં આપણે અનુમાન કરીએ અને બારમાં જળ સંયોગમાં તત્યાના શું કરીએ છીએ, અનુમાન જ કરીએ છીએ. એમાં એમાં પુનઃ ઉદય હોય તો જેવું અનુમાન હોય એવું પણ પ્રણમન થાય, અને અનુમાન બધી રીતે અતમ તારે હું કહું છું ને મારું કરશે, સો વાર કે મેં કર્યું છે ને એનું કામ હવે એક વાર થાય, તો સો વાર કર્યું છે ને એક વાર નહીં થાય, એ અનુમાન છે. તે વખતે તેવા તારા ઉદય અમે તો આ રીતે, અને એટલા માટે બીજું એના માટે શું શીખવાડ્યું, પ્રત્યક્ષ છે એનો તો પ્રશ્ન જ નથી, પણ પ્રત્યક્ષ કોને કેવું માની લેવું? આપણે મેં આંખે આંખ જોયું કાલે એને પ્રત્યક્ષ નહીં માનો, આખી પ્રત્યક્ષ સત્ય જ છે. હવે અનુમાનમાં બે શક્યતા છે, સાચું પણ હોય શકે ઓલું પણ, અને ઓલા તારકથી ને એનાથી કર્યું હોય અનુમાન જનરલી સાચું હોય, પણ એમાંથી એ શું શીખવા જેવું છે? અનુમાન જ્ઞાન પ્રત્યક્ષ પણ હોય એટલે સાચું પણ હોય શકે, ખોટું એનાથી એનાથી શું નક્કી કરવું? આ બધા ખાલી કર્ણાનુયોગના નિયમ છે, એનાથી શીખવું. ક્યારે પણ અનુમાન જ્ઞાનનો એવો આગ્રહ નહીં રાખતો કે હું કહું એટલે સાચું, એવું ઘણા હોય છે ને, અરે હું કહું છું ને મને એવો અનુભવ છે ઘણી વાર આમ છે ઘણી વાર, એ બધું શું છે? આપણું અનુમાન, અને એનો ક્યારે પણ આગ્રહ કરવો નહીં. તો અહીંયા એ કે જે સાધકોના સાધનથી સાધ્ય નું જ્ઞાન થવું તેનું નામ અનુમાન સમાન. હવે એનાથી પણ એક આગળ એક અનુમાન જે એનો જ રૂપે આગમ પ્રમાણ, આગમ પ્રમાણી એમાંથી આપણા અનુમાન જ્ઞાન ને બળ મળે છે, કારણ કે આગમ જે છે એ કોના દ્વારા કહેવાયેલા છે? એક નિરપેક્ષ વ્યક્તિ, જે મારે નિરપેક્ષ વ્યક્તિ એક આપત દ્વારા રચાયેલા, માટે જેમ કે ને કે ભાઈ પેલું બારમાં કહે ને હરિશ્ચંદ્ર સત્યવાદી હતો, તો એ કોઈ કે હરિશ્ચંદ્રે કીધું છે તો શું થઈ જાય? એમ જેમ અહીંયા આવે કુંકુન આચાર્ય આમ કહે છે, ગુરુદેશી આમ કીધું છે, તો વાત શું છે? ઇટ્સ મેટર એન્ડ. બારમાં લૌકિકમાં પણ સુપ્રીમ કોર્ટનો ફૂલ બેન્ચનો ટોટલી ને તો એમાં ડિવિઝન હોય છે ને એવો આવ્યો હતો, એ કેવો હોય એની સામે કોઈ અપીલ હોય? પછી ફૂલ બેન્ચ, હજી તો ડિવિઝન બેન્ચ બધું આવું હોય છે ને બધું, એમાં હજી ઓપ્શન ખુલ્લા હોય છે, પણ ફૂલ બેન્ચે આપ્યો છે ફૂલ્લી એક મતી એ બધું આપ્યો છે એની પાસે શું હોય છે? એમ અહીંયા પણ જે પ્રત્યક્ષ જ્ઞાન છે એ તો બધું બરોબર, પણ અહીંયા આગમનું આવ્યું એ એક આપણા અનુમાનને શું આપે છે? બળ આપે, કારણ કે આગમ થી કે ના રાખે મન
આવતી
તો અહીંયા આત્મા સંબંધ છે, બાકી બીજા બાર ના તો આપણે અનુમાન ઇન્દ્રિયો મનથી કરતા હોય છે, આ તો આપણે તત્વ સંબંધીની વાત, એના માટેની વાત. એક સામાન્ય અલી હોય છે ટેન્ડન્સી નાના છોકરાઓમાં શું એ હંમેશા બીજાને કે મારા પેરેન્ટે કીધું, બસ એની પાસે બીજું લોજિક ન હોય એની પાસે, કારણ કે એના માટે એ શું છે સાવ નાના જન પણ જાતમાં છોકરાઓ એ એના માટે આપત થઈ ગયા છે, એટલે એની પાસે બીજું લોજિક ન હોય, એ શું કહે છે મારા માતા પિતાએ કીધું. તો અહીંયા આગમ પ્રમાણ જો એટલા માટે પેલો શબ્દ છે આપતના વચનાદિથી ઉત્પન્ન થયેલા છે આપત, અને નિયમ સામે પાંચમી ગાથામાં પેલું જ વ્યાખ્યા છે આપ તો કોને કહેવાય કે મો રાગ્ય સાદેથી શંકા આદિ દોષોથી જે એ રહિત હોય છે તે. તો આપતના વચનાદિથી ઉત્પન્ન થયેલા જ્ઞાનને આગમ પ્રમાણ કહેવામાં આવે છે. જેવી રીતે અત્યારના આપણી જ્ઞાનની અલ્પતા છે તો શું છે મહાવિદેહ છે, સિમંદર ભગવાન ન્યા છે, ભૂતકાળમાં આવી ચોઈસી થઈ હતી, ભવિષ્યમાં આવી થશે, કોના આધારે આપણે માનીએ? એટલે ખોટું છે કે સાચું? ના, આ તો તમારી બધાની શું છે બધી મન ધડન જેમ કે ને મનની બધી કેવી છે કે ના, એવું નથી. અમારી પાસે કોક આધાર, અને આધાર પણ કોનો છે કે નિરપેક્ષ વ્યક્તિએ કહેલા, આપતે કહેલા વચન, જેના તેના એ વચન નથી. એ બધા એ ત્રણ, એટલે હવે આ વિષય ઉપર ચાલે છે. જે પ્રશ્નકારનો જે પ્રશ્ન એના કે જો અમારા આ જે માનવાનો જે આધારી કોણ છે, ભલે અમને પ્રત્યક્ષ જ્ઞાન નથી પણ કેવું જ્ઞાન છે? અનુમાન જ્ઞાન. એ અનુમાન જ્ઞાનનો પણ આધાર કોણ છે? આગમ બ્રહ્મા. અને એવી રીતે લૌકિકતાના પણ એવું છે ને, ન્યાયરૂપ લૌકિકથી પણ વિરોધ નથી. જેમ કોઈ કે નરક છે, કેમ માન્યું? કેમ માન્યું? આગમ આધાર. હવે બીજું કઈ લેવું હોય તો એ તર્ક આવ્યો. એમાં પણ લૌકિક ન્યાયથી વિરુદ્ધ નહીં આવે. જેવી રીતે કે જેમ બારમાં દંડ દેવાની પદ્ધતિ છે કે નહીં, તો અહીંયા પાપ કરે તેને દંડ દેવાની પદ્ધતિ ક્યાં છે? કુદરતમાં જે છે એ કુદરતની જેલ, એનું નામ નરક. કુદરતની જેલ, પ્રિઝન જેને કહે, એનું નામ શું છે? નરક. તો આ રીતે એ આગમ પ્રમાણથી એ તર્કથી પણ વસ્તુને, તો એમાં પણ લૌકિકની, અને એમ કહે ને લૌકિકમાં પણ ભાઈ સજ્જન માણસને પૂછજે, તો એ પણ એક લોકની ન્યાય નીતિ છે કે ને? તો અહીંયા આપણે કોને પૂછશું? નિરપેક્ષ છે, આપ છે ને. એવી રીતે સંસાર પર લૌકિક ન્યાયરૂપ લૌકિક સંવચનથી વિરોધ ના આવે તે સર્વજ્ઞ વિતરાગ છે, એની વાણી છે આ રીતે. અને એટલા માટે આપણને પાંચમી ગાથામાં પોતાની આચાર્યદેવ વાત કરી કે અમને આ શું પ્રગટ થઈ છે? નિજ વૈભવ સેનાથી પ્રગટ થયો છે? આગમનું સેવન, આગમ પ્રમાણ આવ્યું, પછી યુક્તિનું અવલંબન, એટલે એ પણ તર્ક સાથે આવી ગયું. અને ત્રીજું બરાબર ગુરુનો ઉપદેશ, તો બધું આમાંથી આવી ગયું ને. એ ભલે અનુમાનમાં છે, આગમ પ્રમાણ છે, ગુરુ પ્રમાણ પણ એમાં એ રીતે આગમ પ્રમાણ બે આ લઈ ગયા. તો એ રીતે કરીને પણ અંતે ક્યાં જજે? પ્રત્યક્ષ પ્રમાણમાં, એનું નામ એ. જ્યાં પછી શું આવે?
વિકલ્પ
નિશ્ચિતતા, એટલે વિકલ્પ જ ન હોય, કારણ કે એમાં નિશ્ચિતતા અનુભવ. અને ઓલું પહેલાનું જે છે ફરીથી આગમનું સેવન, યુક્તિનું અવલંબન અને પરાપર ગુરુનો ઉપદેશ, એમાં શું છે? એમાં શંકા છે નથી? શું છે? અને એટલા માટે સૌથી પહેલા પાયામાં દેવ શાસ્ત્ર ગુરુની એવી નિશંકતા કરજે કે જાણે અનુભવની નિશંકતા. એમને માનતો કે આ તો પરાધીન કરવાની તમે વાત કરીએ કે બોલામાં જેમ ભગવાન એવું છે, એમ નથી. પણ સાથે સાથે યુક્તિ સાથેની વાત છે, લૌકિક ન્યાયથી પણ એમાં કઈ વિરુદ્ધતા નથી. પણ એવી એની નિશંકતા લાવજે અને એનાથી પોતાના અનુમાન પ્રમાણને એટલું દ્રઢ કરજે કે એમાંથી અનુમાનમાંથી અનુભવ પ્રમાણ પ્રત્યેક પ્રમાણમાં એ પહોંચી જવાય. એવા બધા જો આખા સુમેળ સાથે હોય છે, શાસ્ત્રથી પણ કરજે, તારા યુક્તિથી પણ કરજે, તારા ગુરુ પરંપરાને અનુમાનથી પણ પ્રાપ્ત કરીને અનુભવ સુધી તો એ પહોંચે. તો ચાલો અહીંયા આગળ આપણે આવીએ. હવે તે રીતે ચાર પ્રમાણ કરીને કે સર્વજ્ઞ વિતરાગ, કારણ કે તેને સર્વજ્ઞ વિતરાગ પણ પ્રત્યક્ષ તો ભાસતું નથી. કોને નથી ભાસતું? કોને? કેવળી ભગવાનને તો એવું જ ને, તેને એટલે કોને? પ્રશ્ન કરનાર એટલે તને ને મને બધાને આપણને એમ. એને સર્વજ્ઞ વિતરાગ પણ પ્રત્યક્ષ તો એ ભાસતું નથી, કારણ કે એની જેવું સર્વજ્ઞ વિતરાગપણાનું જેવું પ્રત્યક્ષ એવું તો તને કઈ ભાસતું નથી. કારણ કે હર સમય શું હોય છે? જ્ઞાનમાં કોઈ ને કોઈ ઇન્દ્રિય અથવા તો મનનું અવલંબન હશે. તેને સર્વજ્ઞ વિતરાગપણું પ્રત્યક્ષ એટલે એમના લેવલનું પ્રત્યક્ષ પણ તો નથી. અત્યારના છદ્મસ્થ દશામાં કેવું હોય છે? કદાચ વેદન પ્રત્યક્ષ હશે, પણ કેવડી જેવું છે સર્વજ્ઞ વિતરાગપણું, પણ એટલે એના જેવું એના લેવલનું પ્રત્યક્ષપણું તો એ નથી. પ્રત્યક્ષ તો કોને ભાષે છે? કેવલીને જ ભાષે છે. એને માટે શબ્દ કહેવાય ને, એમનું કેવું પ્રત્યક્ષ કેવું કહેવાય? કેવળને અવધિમાનને કેવું કહેવાય? સકલ પ્રત્યક્ષ અને આને એક દેશ પ્રત્યક્ષ, બરોબર છે? અને એટલા માટે એવું સામાન્ય આવે ને, પર ને જાણે તો એમાં કોનું અવલંબન હોય? મનનું અવલંબન હોય, એવું કઈ નથી. અને તો આ તો એમ અત્યારે અવધિ મનનને એક દેશ પ્રત્યક્ષ નહીં કહેવાય, તે મનનું અવલંબન નથી, તે સીધું જાણે છે, એમાં કોઈ ના અવલંબન. તો એક દેશ પ્રત્યક્ષ પણ ન કહેવાય. તો અહીંયા પણ સર્વજ્ઞ જેવું તો નથી, એવું સર્વ દેશે પ્રત્યક્ષ પણ તો કેવળ પરમાત્માને જ વાત છે. તથા આગમમાં લખેલું હોવાથી માની લઈએ તો તેને પોતાના જ્ઞાનમાં તો એ વિષય આવ્યો નથી, માત્ર અન્યના વચનથી માની લીધું. હવે શું કહે છે કે આગમમાં લખેલું હોવાથી માની લઈએ તો એ જ્ઞાનમાં તો પોતાના અને અન્યના વચનથી માની, તો અન્ય કેવા હોવા જોઈએ? આપતો હોવા જોઈએ. કહેવાનું શું છે? કોઈ કે ભાઈ બીજાએ કીધું, મેં માની લીધું, પણ બીજાએ કીધું કોણ હતું પેલા? એ રાખવું છે, એટલા માટે એ સર્વજ્ઞ વિતરાગ છે. કારણ કે એને શું છે? પ્રત્યક્ષ પણ છે, પૂર્ણપણે પ્રત્યક્ષ પણ અને નિરપેક્ષ છે. થોડીક લિંક થશે ને અત્યારના તો ઘણા એમ કે અમે તને અને એક ઘણા એક કે સત્ય કોને કહેવાય? જેવું બીજાએ કીધું એવું કેવું એનો પ્રત્યક્ષ? હા, એટલે જેવું બીજા કીધું એવું જ અમે કહીએ છીએ. એવું નહીં ઘણા એવું માનતા એ ભાઈ મને નહીં કે અમે તો એને કીધું એવું કે એને કીધું એ સત્ય છે કે નહીં એ તારે નિર્ણય કરી નાખે. એટલે આદિત્યનો તો હું ફોરવર્ડ જ કરી નાખે. ઓલાય ભાઈ મને કાંઈ નહીં, એને મોકલો, પણ એને મોકલો એક બહુ વિચાર આપતા નથી આપણે. એને મોકલો ને તું મોકલે જ કે તારી એમાં અનુભવ નથી, કેમ નિર્ણય નથી કોઈ એમ લઈ. કોઈ તમારા પિતા પાસેથી મેં 5 લાખ લીધા હતા, એ હવે છે ને પાછા આપી દો, તને આ માની લેશે? કોકે એવો મોકલી ના, કોકે મોકલો ને, પણ જ્ઞાન ના કેમ નહીં માન્ય? હા તો અહીંયા કઈ નુકસાન નહીં, કોકે મોકલી દો, માની લેવું. એટલે આ એક ફરીથી અહીંયા કે એ આગમમાં લખેલું હોવાથી જ માની લઈએ. એટલે કોઈ કીધું આગમ ભગવાને આમ કીધું છે એટલે કે માનતો તો એ, તેને પોતાના જ્ઞાનમાં તે વિષય આવ્યો નથી, એને તર્કથી તો વિચાર્યું નથી, બધું કર્યું નથી, માત્ર અન્યના વચનથી માની લીધું તો ત્યાં તેને વસ્તુનું યથાર્થ જ્ઞાન તો થયું નથી, ખાલી શ્રવણ થયું. જો કેટલો ખુલાસો છે, આપો છે, ઘણી વાર હોય છે ને, અને અન્યમાં એવી રીતે હોય છે ને, નામ તો નું લખે ભગવાનનું અને અભિપ્રાય કોનો નાખી દે? પોતાનું. વચન જ્ઞાનીના અભિપ્રાય એ શું કહેવાય? માયાચારી અત્યારે ઓલામાં હોય છે ને, રાઇટ રિઝર્વ હોય છે ને, લખે છે એનું બધું હોય છે ને, શું કહે છે ને, કોપી રાઇટ રિઝર્વ હોય છે ને, એમાં પણ એ નથી એલાવ કહેતા, આ તો કોપી રાઇટ નથી, નુકસાન પનિશેબલ છે ને. એ અહીંયા કે છે ભગવાનના વચન છે, તને ના સમજાય તો એ જ કરજે, તારું એમાં વચ્ચે તને સમજાણ હોય તને ખુલાસો કરજે, પણ એમ તો વિપરીત તો નહીં કરતો. તો અહીંયા એ આગમમાં લખેલું હોવાથી જ માની લઈએ, કોઈ દલીલ કરે એમ કે ભગવાન કે ભાઈ ભગવાને કીધું છે, પણ ભગવાન છે કે નહીં એ તો પેલા નક્કી કરવું પડશે ને. ભગવાન કેવા હશે? સર્વજ્ઞ વિતરાગ. તો એ માની લઈએ તો એ પોતાના જ્ઞાનમાં એક તો વિષય આવ્યો નથી, અને માત્ર અન્યના વચનથી, જે શબ્દ છે એના ઉપર છે માત્ર, માત્ર કે એને શું કેવું છે? એમાં નિર્ણય પોતે કર્યો નથી કે કેનારા એ આપતા છે કે નહીં, વિશ્વસનીય છે કે નહીં. ફરીથી કોઈનું કહેલું ખાલી માની લઈ, વિષય તો તને ખબર નથી, અને માત્ર અન્યના વચનથી. એ 12માં તો આમ હોશિયાર છે, ખાલી એમને નથી કહેતા. કોઈ કીધું કે બાપ દાદાએ 5000 લીધા તમારે, અમારા ચોપડામાં લખેલું છે, આપી દે નહીં. શું કરે, શું કરે, પણ કરે શું? હા, ત્યાં બધું ચેક કરે કે ભાઈ અમારા ચોપડા નથી, અને પાછી એમ કે અમારા દાદા એવા નતા કોઈ માગે એવા, અમારે તો ઘરમાં એટલા પેડા કોકને દૂધ જોતા હોય તો આપતા, એમ વિચાર કરે કે નહીં બધું બધું. તેમ અહીંયા ખાલી ભગવાનના નામે ચલાવી લે, અને તે તો વિષય તો જાણ્યો નથી, અને વાની લીધું તો ત્યાં હવે શું તેનું રિઝલ્ટ શું આવશે? ફરીથી આ વિચારવા જે શું છે, નામ કોનું વાપર્યું? જેમ લોકો કંપની નો બ્રાન્ડેડ નો વાપરી લીધો, માલ પોતાનો નાખી દીધો, એમ નથી. નામ ભગવાન નો વાપર્યું અને એના વચન ને પોતે વસ્તુને ખબર નથી ને માની લીધા તો ફળ તને શું મળશે? તને વસ્તુનું જ્ઞાન તો નહીં થાય, ખાલી વચનનું શ્રવણ થશે. તો પુણ્ય ધર્મ છે પાપ છે? કાંઈ નહીં, તો ખાલી શ્રવણ થયું છે. પછી એમાં તારી કસાઈની મનતા હોય તો, અને જો એમાં એનો નિષેધનો ભાવ આવે તો મહાપાપ થવાનું શું છે? ફરીથી વસ્તુનું તો યથાર્થ જ્ઞાન નહીં થાય. શું કર્યું? ખાલી શ્રવણ કર્યું એટલે શબ્દનું જ્ઞાન થયું. હવે જો તે વખતે તારા ભાવમાં અને સમોસણમાં જઈને આવું જ કોણે કર્યું કે સાતમીમાં ગયા મરી છે કે આપણે તેવું કોઈ કરતા જ નથી, ભૂતકાળમાં કોઈ કરતા જ નથી. હસ્યું નહી, કર્યું તું જ અનંતવાર કર્યું તું, હવે કરવાના નથી. ન તો પ્રત્યક્ષપણે, ન તો પરોક્ષપણે. આ બધું કેમ થતું? કઈ એમ થાય ને કે ભાઈ અંદર અભિપ્રાયમાં શું હતું? એ વાણી આવતી હતી, શબ્દનું જ્ઞાન થતું હતું, પણ અંદર માંથી શું આવતું હતું? નકાર, નિષેધ આવતો. અહીંયા તો કેવલ વચન એવા માત્ર આજ્ઞા પ્રધાનીને જો શું કર્યું? આજ્ઞા પ્રધાનીને ભગવાન, કદાચ માની લે ભગવાને કેવું હાચ્યું એટલું પણ નિર્ણય નથી કર્યું, તો પણ એવા અષ્ટ સહસ્રી ગ્રંથમાં અજ્ઞાની કહ્યો છે. અષ્ટ સહસ્રી એ શાસ્ત્રનું નામ છે, ન્યાયનું નહીં. તો એને અષ્ટ સહસ્રી એટલે 8000 શ્લોકની એમાં ટીકા છે. માત્ર આજ્ઞા પ્રધાન એટલે શું? પોતે નિર્ણય, પોતે એવો વિચાર પણ કરતો કે આ ભગવાન શબ્દ કે ખરેખર ભગવાને, તો કોઈ કામને કેમ ખબર પડે બધા ભગવાન નું તો બહુ ઊંડું ઊંડું, અમારું તો ખાલી સામાન્ય જ્ઞાન. પહેલું એટલું તો પેલું કે સંઘી પ્રાણી છો ને તો ચિંતા ના કરે, તારી પાસે કેવળ ના થવાની શક્યતા છે. એટલે આવું ના આવડે એવું નિષેધ પેલે તો એ બારમાં તો હોશિયારી છે. આમ જયારે હું તો સુગંધ ઉપરથી કહી દઈશ નહીં, રસોઈની કે તમારા બરોબર થયું જ કે ન્યા તો બધું ખબર નહીં, ક્યાંક બધું ચાખા વગર કે કહી દેનાર તો શું છે. અહીંયા કહે છે કે આજ્ઞા પ્રધાને પોતાનો નિર્ણય કરતો નથી, ખાલી એમાં પછી ખોટું હોય તો પછી માનીને ચાલે. તો કે અમારે નિર્ણય કરતા એમાં એક સિમ્પલ, ભગવાન કેવા છે? રાગી છે, અલ્પજ્ઞાની છે, કેવા છે? તો એમની વાણીમાં વિતરાગતાનું અને પૂર્ણ કેવળનાનું એનું અનુમોદનાનું પ્રાપ્તિનો ઉપાય બતાવે તે સાથે વાત કરી છે. ભગવાન પરિગ્રહ રહીત છે કે સહિત છે? અરે મુનિ દશામાં થઈ ગયા હતા તો ક્યારે પણ પરિગ્રહ સહિત તમે તારે વાંધો નહીં, એ પરિગ્રહ સહિત પણ મુનિ પણ હોય ને મોક્ષે જવાય એવી અનુમોદના આવે. અહિંસાની જગ્યાના ભગ ધર્મને નામે તો હિંસા કરવાની નહીં, આપણા ધર્મથી વિરોધી હોય તો એને હિંસા કરવાની, અથવા ચાલો ભગવાનને રાજી રાખવા માટે એકવાર વર્ષમાં એકવાર. આ તો આના પરથી તો સમજી શકાય કે નહીં, સાકાર હોય એ કોઈ દી એમાંથી કરવા ન આવે. તો વિતરાગી ભગવાન છે તો રાગ પોષક એમની વાત કહી તે આજ્ઞા પ્રદાની અષ્ટપ્રદ આદિ ગ્રંથોમાં અજ્ઞાની કરે. માટે પ્રયોજનભૂત જે વાતો આગમમાં કહી છે તેનો હવે જો શું તમને તલા કરવા છો? કોઈ કમ્પ્લેન કરે ને અમારે એટલું તો કાંઈ નહીં, બીજામાં નહીં પણ પ્રયોજનમાં તો છે કે નહીં? પ્રયોજન વાતમાં કે ભાઈ આજે કોઈ વસ્તુ હોય એનું એક પ્રયોજન આપણને હોય, તેના માટે કે ભાઈ પૈસા આદિ આવ્યા હોય તો તેના માટે હોય છે, બારમાં કામ માટે જે રીતે, અને એનું પ્રયોજન તો સાચવવા માટે નહીં છે કે જયારે કામ કે આવ્યા એટલે વાપરી નાખવાના, જાણે જેવું હોય ભોજન ને ક્યારે હોય કે જયારે ટાઈમ હોય એ પ્રકારના ટાઈમમાં હોય ને, તો એ પ્રયોજન તો ખબર પડે કે નહીં કે રાતના 12 વાગે શરીરને આ કે જમશું ત્યારે એમ, એનો એ રીતે પ્રકાર, ભૂખ લાગે ત્યારે ભોજન ને ત્યારે, તો એમ પ્રયોજનભૂત વાત. ભલે બીજી ન આવડે તો કાંઈ નહીં, પણ પ્રયોજન વાતમાં પછી ભોજનમાં બધું વિસ્તાર બધો ન આવડે તો કાંઈ નહીં, તને ખાવાય તારું પેટ ભરાય એટલું તો આવડે કે નહીં સારામાં નહીં, એ પ્રયોજન વાતનો. પછી હવે કેવી રીતે આગમમાં કઈ છે તેનો પ્રત્યક્ષ અનુમાન આદિથી પોતાના જ્ઞાનમાં નિશ્ચય કરે. પ્રત્યક્ષ એટલે અહીં તો પ્રત્યક્ષ આત્મા નથી, પણ અનુમાન એવું કહીએ પ્રત્યક્ષવત, અને પ્રત્યક્ષવત અનુમાન નથી તો અનુભવ સુધી નહીં પહોંચે. અહીંયા કોઈ કે પ્રત્યક્ષ તો હજી થયું નથી, પણ પ્રત્યક્ષ નથી પણ પ્રત્યક્ષવત એટલું નિશાન. જીનવાણીએ કહ્યું છે, આચાર્યએ કહ્યું, એ જ્ઞાનીએ તો એ કેવું જ થવું જોઈએ અંદરમાં. કેવડીએ પ્રત્યક્ષવત જાણે કીધું એવું. એમ અહીંયા પણ શાસ્ત્રથી અનુમાન થાય, પણ કેવું થવું જોઈએ એટલું કે જાણે પ્રત્યક્ષ. તો પ્રત્યક્ષ અનુમાન આદિથી પોતાના જ્ઞાનમાં જો પોતાના રાગમાં નિશ્ચય કરી, તો મારી પાસે જ્ઞાન જ નથી, અમે અજ્ઞાની છીએ. ક્યાં ના પડું છું તો બધા જ્ઞાની છે કહો ને તો. અરે વાત, અમે તેમ સમયસર સમ્યક દર્શન થયું એ બધા જ્ઞાની છે. અરે ભાઈ, એ રીતે જ્ઞાન ના જુદી જુદી રીતે અર્થે અજીવ થી જુદું પાડવા માટે જીવ માત્ર બધા કેવા છે, જ્ઞાની છે, પણ એનાથી પ્રયોજન સિદ્ધિ નથી થતી. તો સમ્યક જ્ઞાન થાય એનાથી તો સમ્યક જ્ઞાન છે, એ જ્ઞાની છે, પણ એ પણ હજી અધૂરું રહી ગયું. અને એટલા કેવળ જ્ઞાન છે એ રીતે અપેક્ષાથી બધું. તો અહીંયા બહુ એ રીતે આ વાત કરીને અંતે કન્ક્લુઝન લે છે કે જ્ઞાનમાં નિશ્ચય કરી આગમ ઉપર પ્રતિ લાવવા યોગ્ય છે. આખી પહેલેથી વાત આવે છે, એથી કોન્સ્ટન્ટ ચાલે છે. શાસ્ત્રનો અભ્યાસ કરીને એનો યથાર્થ નિર્ણય કરવો જોઈએ, એનો વિસ્તાર હોય છે.